તારીખ 20/9/1986 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 58.
ક્રમ નથી પડતો છતાં પણ એમ જ બને છે અનુભવથી જુએ તો. તમે જ્યારે જાણો છો ત્યારે રાગી દ્રષ્ટિ થાવ છો, ક્રમ નથી પડતો. કોઈ સારો માઠો પ્રસંગ જાણવા મળ્યો તો જાણતા મિત્ર તમે રાગી દ્રષ્ટિ થાવ છો, એમ જાણતા મિત્ર તમને પ્રતીત અપ્રતીત આવે છે, એ જાણતાની સાથે સાથે કાર્ય બને છે. એક જ છે કેમ કે બધા ગુણ પરિણમે છે તો સાથે જ ને. કોઈ ગુણ ક્રમથી પરિણમે છે, પહેલા જ્ઞાન પરિણમી લઈએ પછી શ્રદ્ધાનો આચરણનો વારો આવે ને સુખનો વારો આવે. સુખ થાય દુઃખ થાય બધું એક સાથે જ થવા લાગે છે, પરિણમે છે બધા એક સાથે. પણ જાણવા પૂર્વક બધું થાય, જાણે નહીં તો કાંઈ ન થાય. જાણવાની સાથે સાથે થઈ જાય છે. પ્રેક્ટિકલ સાઈડ છે. જ્ઞાનમાં પોતાપણાનો આભાસ થાય છે, પરમા પરની આકૃતિ સ્વમાં આવતા પરમા પોતાપણાનો આભાસ થાય છે. જ્ઞાનમાં એવો જ ભાવ ઉપજે છે, પોતારૂપપણાનો ભાવ ઉપજે છે, પોતાપણાનો ભાવ ઉપજે છે. પોતાપણું ત્રણ પ્રકારે થાય, શ્રદ્ધાએ થાય કે આ હું, જ્ઞાને પણ થાય કે આ હું, આચરણે પણ થાય કે આ હું. એને પરાશ્રય કીધો ટૂંકામાં. એવું જે સ્વમાં કરે કે આ હું શ્રદ્ધાથી જ્ઞાનથી ને આચરણથી, ત્યારે એને સ્વ આશ્રય ભાવ કીધો. એમ આશ્રય છે એ ત્રણેય ગુણથી એક સાથે થાય છે, એનું ફળ સુખરૂપ છે.
પેલી ભૂલ એક સાથે થાય છે પણ પેલી ભૂલ જ્ઞાન કરે,
જ્ઞાન કરે છે. એટલે જ પહેલો ઉકેલ પણ જ્ઞાન જ કરે છે. ભૂલ જ્ઞાન કરે છે એટલે ઉકેલ પણ જ્ઞાનથી જ આવે છે. જ્ઞાનમ એકમ સાધનમ, સાનુભૂતિના હેતુમાં કારણમાં જ્ઞાનમ એકમ સાધનમ, પંચાધ્યાયમાં વિષય લીધો. અને જ્ઞાનથી જ સિદ્ધિ છે એ 236માં બોર્ડમાં ગુરુદેવે લીધું છે. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે આત્માના સંબંધમાં છે. અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે બહુ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં મોહનો સમૂહ નાશ પામે છે, દર્શન મોહ. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. આ સિદ્ધાંત લીધો છે કે જ્ઞાન જ, જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે અને જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. હવે ધર્મના ક્ષેત્રમાં વિચારીએ તો પ્રાય જીવો છે એ ત્યાગની પ્રવૃત્તિ કરે છે, અથવા વિવિધ ક્ષેત્રે શુભભાવની પ્રવૃત્તિ કરે છે. કોઈ દાન કરીને, કોઈ યાત્રા કરીને, કોઈ જપ કરીને, કોઈ તપ કરીને. તો શુભ ભાવથી પમાતું નથી પણ જ્ઞાનથી પમાય છે, આ વાત છે. બહુ ટૂંકું લઈએ તો શુભ ભાવથી નથી પમાતું પણ જ્ઞાનથી પમાય છે. સાધન શુભ ભાવ કે સાધન જ્ઞાન, તમામ અજ્ઞાનીઓ શુભ ભાવને સાધન માને છે, એક યા બીજા માને. ત્યારે જ્ઞાનથી જ આત્મસિદ્ધિ છે, જ્ઞાન સિવાય આત્મસિદ્ધિનું કોઈ સાધન નથી, આ વાત તમને સિદ્ધ કરી. વચનામૃતમાં એક એવો બોલ આવે છે, સ્વભાવ નહીં પમાડે, જ્ઞાન પમાડશે એમ કરીને બોલાવે છે. હા, શ્રદ્ધા ને દર્શન પણ કોઈ વખત જગ્યાએ દર્શન ઉપયોગમાં પણ દર્શન શબ્દનો પ્રયોગ ચાલે છે. હા, જ્ઞાન દર્શનની જે વાત આવે, જ્ઞાનથી જાણવું ને દર્શનથી દેખવું, ત્યાં દર્શન ઉપયોગ છે દર્શનનો અર્થ. અને હા, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, ત્યાં સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા, દર્શન ઉપયોગ નહીં, સમ્યક શ્રદ ધા. પણ શું છે કે સામાન્ય રીતે અજ્ઞાની જીવ, મિથ્યા દ્રષ્ટિ જીવનું જ્ઞાન સમજણ સ્થૂળ હોવાથી એને શ્રદ્ધાઓની વિપરીતતા પકડવી તો બહુ મુશ્કેલ પડે છે. જ્ઞાનની વિપરીતતા જરાક જો સૂક્ષ્મ ઉપયોગ હોય તો પકડી શકે, પણ આચરણની વિપરીતતા તો તરત પકડાય. એટલે એને એમ કે જો તું રાગદ્વેષ કર જ કરી, પરગ્નિની આકૃતિ તારામાં આવતા તને ઠીક ઠીકપણું થયું કે ન થયું, સુગંધ આવી તો તને એમ થયું કે વાસ તો સારી છે, દુર્ગંધ આવી તો તને એમ થયું કે આ વાસ સારી નથી. આ તો એમાં તો શું છે, જાજા ભેદ જ નથી. ગંધગુણની પર્યાયમાં સુગંધના અનેક પ્રકાર છોડી દઈએ તો સામાન્યપણે બધી સુગંધ, દુર્ગંધના દુર્ગંધના અનેક પ્રકાર છોડી દઈએ તો સામાન્યપણે બધું દુર્ગંધ લઈએ. તો એ જે બે ભેદે છે એમાં સુગંધ સારી અને દુર્ગંધ નહીં સારી, આ તો જણાતા વેદ થાય છે. તો કે ત્યાં થાય છે શું કે જે જણાયું એમાં તું સ્થિર થઈ ગયો, એમાં તે ઠીકપણું કર્યું અથવા અઠીકપણું કરીને તું સ્થિર થઈ ગયો. ઠીકપણું કરીને સ્થિર થયો, અઠીકપણું કરીને પણ તું સ્થિર થયો. એટલે બહુ કરુણા બુદ્ધિથી આ વિષય એમણે લીધો છે કે તને શ્રદ્ધાનું સમજાય, તને જ્ઞાનનું સમજાય, તમે આચરણ તો તને સમજાય એવું છે એ અમે જાણીએ છીએ. અને મોટા ભાગે ત્યાંથી ઉપડે છે શરૂઆત કરનારા, આ ઠીક અઠીકપણું થાય છે પણ માત્ર જાણવું એવો મારો સ્વભાવ છે. જાણવું તો બને છે પણ માત્ર જાણવું એવું રહેતું નથી ને, ઠીક ઠીક પણ થાય છે. તો આ વસ્તુ એવી નથી, છતાં છેતરામાં થાય છે. મારો સ્વભાવ માત્ર જાણવાનો છે ને ઠીક ઠીક પણ આનો કરવાનો નથી, છતાં ઠીક ઠીક પણ કરાય છે. આ સ્વભાવથી વિરુદ્ધ જવાય છે. એ ત્યાંથી બુદ્ધિપૂર્વક અધ્યાત્મનો વિષય બુદ્ધિગમ્ય છે, કર્ણાનુયોગનો વિષય બધો બુદ્ધિગમ્ય નથી, કેટલોક જ બુદ્ધિગમ્ય છે, કેટલોક કેવળ જ્ઞાન ગમ્ય છે. ત્યારે અધ્યાત્મનો વિષય તો હિત અહિતનો વિષય બુદ્ધિમાં સમજાય એવો છે. અને કોઈ પણ સંગની પંચેન્દ્ર જીવ આ વિષયને બુદ્ધિગ્રાહ્ય કરીને પ્રયત્ન કરે છે, એમને સમજ્યા વિના કોઈ એમને પ્રયત્ન કરે છે એમ નથી, બુદ્ધિગ્રાહ્ય થાય છે ને પ્રયત્ન કરે છે, એવી વાત છે. એ બી ભૂલ થાય છે, લાગે છે એ ભૂલ થાય છે, ખરેખર જણાય છે લાગે છે ત્યાં એને પર પ્રવેશ ભાવ થાય છે. અને અનુભવ પ્રકાશમાં તો દીપચંદજી કહે છે કે પર પ્રવેશ ભાવ તારા સ્વસંવેદનને રોકે છે, પર પ્રવેશ ભાવથી તારું સ્વસંવેદન રોકાઈ જાય છે, તિરોભૂત થઈ જાય છે, આવિર્ભૂત થઈ શકતું નથી. હોવા છતાંય કે ધુમાડાના ગોટામાં તપેલું લાપસીનું ન દેખાય એમ છે, તપેલું નથી એવું નથી, પણ એટલો ધુમાડો છે કે તને તપેલું દેખાતું નથી એમ, તને પરપ્રવેશ ભાવનો ધુમાડો એટલો ઊભો થાય છે કે ત્યાં સ્વ છે તો તને સ્વ નથી દેખાતો, સ્વનો નાશ નથી થયો કાંઈ, કે સ્વને ઉત્પન્ન કરવાનો નથી, સ્વ તો છે જ ત્યાં પણ તને દેખાતો નથી. કુમિત્રના સંગ કરવાના ભાવથી ખરાબ અસર ઉત્પન્ન થાય છે, જ્યારે ખબર પડે કે આ સુમિત્ર નથી પણ કુમિત્ર છે, તો પહેલો મિત્રતાના દાવે એ જીવ એમ કહે કે ભાઈ તું તારી કુપણાની પરિસ્થિતિ છે, જે કુટિલપણું છે તારું, જે દુષ્ટપણું છે તારું, જે અનાવશ્યક તત્વ છે એને તું છોડ, મારો મિત્ર છું તો માટે તું ના છોડો, તો એ રીતે એને દોષ લાગતો નથી. પણ એ ન છોડે છતાં એને એના પ્રત્યે મમત્વ રાખે, પ્રીતિ રાખે, એના સંગની રુચિ રાખે, તોય દૂષિત થાય. એટલે કુમિત્રના સંગની રુચિથી, કુમિત્રના સંગનો પક્ષ, સંગનો અભિપ્રાય રાખવાથી દૂષિત થઈ જવાય. શું સંગ એટલે બહારના સંયોગ એમ નહીં, સંગ એટલે પોતાને સંગ કરવાનો ભાવ, એનું નામ સંગ. જ્ઞાની પાસે બધા અજ્ઞાની આવે છે, જ્ઞાની ને દોષ લાગી જવો જોઈએ. પણ જ્ઞાની તો એટલા બધા મજબૂત છે, એની એટલી બધી તાકાત છે કે અજ્ઞાનીઓ ફરે છે, બધા ન ફરે તો જે ફરવું હોય એ ફરે, પણ જ્ઞાની એકે ફરતા નથી. એટલે સંગ કરવાનો એટલે મમત્વનો ભાવ ન હોવો જોઈએ. જો જ્ઞાની અજ્ઞાની પાસેથી અપેક્ષા રાખે તો જ્ઞાની દોષ આવી જાય, આ મને કઈક આટલો લાભ કરી દે, મને આટલી મદદ કરે, આટલું મને મારી પડખેરી, આટલું મને ટેકો આપે, આમ કરે, આમ કઈ પણ અપેક્ષા બુદ્ધિ એ જ્ઞાનીને પડવાનું કારણ છે. જ્ઞાની તો નિરપેક્ષ હોય, અંતરંગથી એની નિષ્ફળતા એટલી બધી હોય કે જાણે છે કે જગતની અંદર મારું સુખ મારાથી છે, મારું જ્ઞાન સામર્થ્ય મારાથી છે, મારી શ્રદ્ધાની તાકાત મારાથી છે, અને મને કોઈની આવશ્યકતા બિલકુલ નથી, એ વિષય એના જ્ઞાનની અંદર મજબૂત રીતે જ્ઞાન શ્રદ્ધાંતમાં, એટલે એને દોષ નથી લાગતો. બીજા અજ્ઞાની એની પાસે પોતાનું અજ્ઞાન મટાડવા આવે છે એમ જાણીને એ પોતે જે રસ્તે ચાલે છે એની વાત કરી દે, આ રસ્તો છે, તમને ઠીક લાગે તો ગ્રહણ કરો, નહીતર તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે આવેલો જ આવશો. ઉપાદાન ઉપર આપવું, નિમિત્ત ઉપર તો અનાદિથી વજન આપી જ રહ્યો છે. દોષ કરે ત્યાં એને નિમિત્ત ઉપર વજન આપ્યું છે, જાણે મને આમ કહ્યું માટે આમ કહ્યું, અને ધર્મના ક્ષેત્રમાં પણ નિમિત્ત ઉપર જ એને વજન આપ્યું છે કે બીજા કંઈક મને ધર્મ કરાવી દે તો સારું, દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત ઉપરનું વજન. નિમિત્તના આશ્રયે રાગ થાય છે, આ ત્રિકાળી અબાધિત સિદ્ધાંત છે, અને ઉપાદાનના આશ્રયે વિતરાગતા થાય છે, આ ત્રિકાળી અબાધિત સિદ્ધાંત છે. હવે કોના ઉપર વજન આપવું કે નિર્વિવાદ વિષય છે કે નિમિત્ત ઉપર વજન અપાય જ નહીં, ઉપાદાન ઉપર જ વજન અપાય. એટલા માટે એ સ્વપર પ્રકાશકમાં પર્ગની નિમિત્ત છે એમ કે છે, તું એના ઉપર ક્યાં વજન દે, એના નિમિત્તે થતી આકૃતિ ઉપર ક્યાં વજન દે, જો આકૃતિ ઉપર વજન દઈશ તો વજન તારો ઓલા ઉપર ચાલ્યું જશે, નિમિત્ત ઉપર બી જશે. એટલે આકૃતિ ખરેખર અહીંયા ઉઠતી હોવા છતાં વજન નથી દેવા, વજન દેવાની ના પાડે. આકૃતિને નહીં રોકી શકાય, પણ વજન આપવું રોકી શકાશે. સ્વચ્છતા હોવાને લીધે આકૃતિને નહીં રોકી શકાય, એ સ્વભાવ છે, પણ વજન આપવું કે ન આપવું એ તારા હાથની વાત છે. આ એનો મુદ્દો જ આટલો છે, તારે ક્યાં વજન દેવું, અહીંયા મુદ્દો આટલો છે. જો વજન આપીશ તો તું પર તરફ ગણીશ, વજન ઉઠાવી લઈશ તો સ્વ તરફ ગણીશ. અનાદિથી વજન તને પર આકૃતિ ઉપર એટલે પર તરફ છે, વજન દેવું એના ઉપર જ આધાર છે. કેવી રીતે ઉઠાવી શકાય, ટીવી જોવું એટલે તેને પર ઉપર વજન આપ્યું, જોવાની રુચિ થઈ એટલે તે પર ઉપર વજન આપ્યું. પછી વજન ઉઠાવવાની વાત ક્યાં થઈ? જો તારું વજન નથી તો એ ચાલતું હશે ને બીજા ચલાવતા હશે, તને ચલાવવાનું મન નહીં થાય. તારું વજન નથી એટલે, વજન હોય તો જ પ્રવૃત્તિ થાય ને, વજન ન હોય તો પ્રવૃત્તિ નહીં થાય. જો બીજા ચલાવતા હશે તો તને તને કંઈ એના ઉપર આકર્ષણ નહીં થાય. દેખાય તો હું, ન દેખાય તો હું, એને કે મારે તો જરૂર નથી જોવાની. આકર્ષણ થાય તો માણસ ત્યાં જોવે, પણ પોતાને એનું આકર્ષણ નથી તો કેમ જોવે? એમ છે. વચનમાં રુચિ આવે, જ્ઞાન અભિપ્રાય આવે ને આચરણે આવે, બધું જુદું થઈ જાય. વજન લેવા જાય ને ત્યાં ત્રણેય આવી જાય, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ત્રણેય થઈ જાય વજન દેવામાં. ખરેખર ન જોવાનો હઠનો સવાલ નથી, તને જણાય ત્યારે પણ તને જાણવા માત્ર હું છે એમ અભ્યાસ થવો જોઈએ. જોવામાં તો જોવાનો અભિપ્રાય છે એ તો કરવા યોગ્ય નથી, પણ જણાય ત્યારે તને હું જાણવા માત્ર છું એમ અભ્યાસ કર. ઉપર વજન ન દેતો જણાય ત્યારે આકૃતિ ઉપર વજન ન દેતો, કેમ કે એવું નહીં બને કે તારા જ્ઞાનની સ્વચ્છતા હશે ને કોઈ પરગ્નિની આકૃતિ ઉઠ્યા વગર રહેશે, એવું તો નહીં બને. હવે જયારે પરગ્નિની આકૃતિ અંદર ઉઠે ત્યારે જાણવા માત્ર છો એમ અભ્યાસ કરી લે. કેવા પ્રયોગમાં જા, એ પદ્ધતિ ઉપર જા, આકૃતિ ઉપર વજન તારું નહીં જવું જોઈએ. બસ આ વિષય થોડો સૂક્ષ્મ છે, પણ અહીંયાથી જ ઘૂંચ ઉકલે છે, ઘૂંચ અહીંયા પડે છે, અહીંથી ઉકલે છે. જ્યાં ગાંઠ હોય ત્યાંથી ગાંઠ કરવાની શક્તિ જે અનંત ગુણ નું નિધાન છે, તો જેને ગુણ નિધાન એવું સ્વતત્વ મુખ્ય છે એને એ જ મુખ્ય રહે છે, અને એ એક મુખ્ય રહેતા આપોઆપ બધું ગૌણ થાય છે. ગૌણ કરવા માટે વિકલ્પ ઉઠાવવો પડતો નથી, કે ગૌણ કરવા માટે ગૌણ કરવાની પ્રવૃત્તિ સ્પેશિયલ કરવી પડે, ખાસ કરવી પડે, એવું નથી બનતું. એ સહજ છે, મુખ્ય ગૌણ સહજ જ છે. અત્યારે પણ આત્મા સહજ ગૌણ છે અને અન્ય પદાર્થો સહેજે મુખ્ય છે. એ શા માટે છે? કે સ્વરૂપનો નિશ્ચય નથી, સ્વરૂપની પ્રતીતિ નથી, અને પર પદાર્થનો નિશ્ચય છે કે આ હું, અને પ્રતીતિ છે કે આમાં મારું સુખ. એટલે સહજ જ પર મુખ્ય થાય છે, સ્વગુણ થાય છે. જ્યારે સ્વની ઓળખાણ થાય છે કે અનંત સુખનું નિધાન હું, અનંત જ્ઞાનનું નિધાન હું, ત્યારે સ્વની મુખ્યતા રહે છે, પર ગૌણ થઈ જાય છે. પર આકૃતિ આવે છે તો પણ ગૌણ થઈ જાય છે, એને ગૌણ કરવા માટે કોઈ પ્રવૃત્તિ નથી કરવી પડતી. તો સમજાવવા શૈલી કરે છે, એને ગૌણ કર, ગૌણ કર, ગૌણ કર, પણ એ સહેજ જ ગૌણ થાય છે. એમ એની પદ્ધતિ તો એવી છે કાર્ય. એટલે સ્વાધ્યાયમાં એ વાત ગર્ભિત છે, સત્શાસ્ત્રના સ્વાધ્યાયમાં, કે કોઈ પણ રીતે ગમે તેમ કરીને તું એક વખત સ્વરૂપ નિશ્ચય કર, ઓળખાણ કરી લે. જો ઓળખાણ થઈ તો તને વસ્તુ હાથમાં આવી ગઈ, ઓળખી લીધી તે તારી વસ્તુને નિવેડો થઈ જશે. કેમ કે ઓળખાણ થતા મેં તો સંસ્કાર તો ત્યારે પડી ગયા, જે સમ્યકનું કારણ છે. એટલે ઓળખાણને, નિશ્ચયને સમ્યક દર્શનનું અનન્ય કારણ લીધું છે, અથવા એને સંકિતનું અંગ જ લીધું છે. શ્રીમદજી એને સંકિતનું અંગ લીધું છે, સંકિતના અંગભૂત છે. કેમ કે ઓળખાણ એ અસ્તિત્વ ગ્રહણ છે, અને અસ્તિત્વ ગ્રહણ એ સમ્યકત્વનું અંગ છે. બોલો, જે બોલ છે ને પાછળનો ઉપદેશ છે એમાંથી લીધેલો છે, સમ્યકત્વનું અંગ છે. આજ સુધી અસ્તિત્વ ભાષ્યું નથી એટલે સ્વભાવ ભાવ ભાષ્યો નથી, ઓળખાણ થઈ નથી. અસ્તિત્વ ભાષમાંથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે નિયમથી, કેમ કે સંસ્કાર તો ત્યાં જ પડી જાય છે. અસ્તિત્વ એ સમ્યકત્વનું અંગ છે, એટલે એને અંગભૂત લીધું છે. કેમ કે કોઈ જીવને લગભગ તો ભાષણ થાય એ તો ઉપડી જ જાય છે પુરુષાર્થમાં, અને કોઈ કલાકોમાં તો કોઈ દિવસોમાં સમ્યકને પ્રાપ્ત કરી લે છે સંમુખ થઈને. કોઈ જીવને આયુષ પૂર્ણ થવાનો કાળ હોય, અથવા તો ભાષા પછી પછી એકદમ લક્ષ ચૂકી જાય એવી પરિસ્થિતિમાં આવે તો અન્ય ભાવમાં પકડી લઈએ, પાછા સંસ્કાર પડી ગયો એવો બનવાનો, એવું બનવાનો સંભવ છે. બીજા
ભાવમાં
આ દેશના લબ્ધિ અહીંયા આવી ગઈ, સંસ્કારમાં આવી ગઈ, સંસ્કારમાં દેશના લબ્ધિ આવી ગઈ, પ્રાયોગ લબ્ધિ આવી ગઈ, કરણ લબ્ધિ સિવાયની ચારે લબ્ધિ આવી ગઈ. દેશના અહીંયા દેશના મળે છે ને આ ભાષામાં દેશના આવી ગઈ છે. જેમ કે ગુરુદેવ છે, ગુરુદેવ છે એ સંસ્કાર લઈને આવ્યા, અહિયાં પ્રાપ્ત કર્યા, ત્યાં સંસ્કાર લઈને આવ્યા છે. હા, ત્યાં મળી ગઈ છે, મહાવિદ્યમાં મળી ગઈ છે. ત્યાંથી ચ્યુત હતા, તેમને ત્યાં પોતે સમી દ્રષ્ટિ હતા, ત્યાં પ્રાપ્ત કર્યું હતું એક વાર, એટલે પ્રાપ્ત કર્યું હોય ત્યારે દેશના તો પેલા એમને મળી હોય. ત્યારે ધૂન જાગી ગઈ કે આત્માનું કરવું છે, પછી નિમિત્ત પડ્યો ગુરુદેવ નો ઉપદેશ. એટલે પહેલેથી સંસારની દિશામાં આગળ ન વધે, ધર્મના ક્ષેત્રમાં આવવાનો જે પરિણામનો પ્રવાહ ચાલ્યો એનું કારણ સંસ્કાર હતા, અથવા દેશના ને બધું પોતે તો ત્યાં પ્રાપ્ત કરી ચુક્યા હતા એકવાર. પણ એમ તો ભૂતકાળમાં બહુ રુચિ હતી, રાજકુમાર ના ભાવમાં અધ્યાત્મની બહુ રુચિ હતી, એટલે એટલે ત્યાં ત્યાં સંસ્કાર પડી ગયેલા. અનાદિ નિયમ એવો છે કે પ્રગટ દેવ, પ્રગટ દેવ અથવા પ્રગટ નિર્ગ્રંથ ગુરુ અથવા પ્રગટ સત્પુરુષ એની પાસેથી એકવાર દેશના લબ્ધિ પ્રાપ્ત થવી જોઈએ, પુસ્તક માત્ર થી નહીં, શાસ્ત્ર માત્ર થી. સંસ્કાર પડવામાં એક વખત પ્રગટ પ્રગટ સજીવન મૂર્તિ જોઈએ, ગમે ત્યારે પણ સંસ્કાર પડે ત્યારે સજીવન મૂર્તિ સામે હોય છે, એટલું શાસ્ત્ર છે.
સજીવન મૂર્તિ સામે હશે એટલે તો સિંહની આકડા ચાલતા કે સત્પુરુ સત્પુરુ,
એમને પોતાના અનુભવમાંથી વાત કાઢી છે, એ અનુભવમાંથી વાત કાઢેલી છે. અને એ અનુભવ બહુ બહુ સ્પષ્ટ અનુભવ છે કે અંતર્મુખનો માર્ગ સત્પુરુષ સજીવન મૂર્તિ મળે ત્યારે ઘણાને મળતો નથી, તો ન મળે ત્યારે મળવાનો ક્યાંથી પ્રશ્ન ઊભો થાય છે. અનેક જીવોને સત્પુરુષ મળે છે, કોકને પત્તો લાગે છે કે આમ અંતર્મુખ થવાય, અંતર્મુખ થઈ જાય છે. બાકી ઘણા તો ભાવનાવાળા અને પ્રયત્નવાળા હોય છે, એની અંદર બધા બોગસ નથી હોતા, છતાંય ઘણાને નથી મળતા. એવું અનાદિનું દર્શન મોહનું આવરણ છે. વર્તમાનમાં લઈએ તો લઈ શકાય એવું છે, ખરી વાત છે, લઈ શકાય એવું છે. એટલે શું છે કે એ વાત ઘણી જીવને સૂક્ષ્મ પડી છે, અથવા તો દર્શન મોહનું પ્રકરણ એવું છે કે જીવ હાલતા ને ચાલતા દર્શન મોહના પાસમાં, મોહ પાસની અંદર વિચળાયેલો 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 વિચલાયેલો જ રહે છે, વિચલાતો જ જાય છે. પણ પ્રકરણ દર્શન નોનું છે એના ઉપરથી ખ્યાલ આવે એવો છે. તો એને લઈને એને અંતર્મુખનો માર્ગ નથી સૂચતો, સત્પુરુષનો યોગ હોય ત્યારે સૂચતો નથી. તો યોગ જ ન થાય ને એને સૂજે એ વાત નથી બની શકતી, એ સમજી શકાય એવી છે. કે માત્ર પુસ્તકથી એને જ્ઞાન થઈ જાય એ નહીં બની શકે, એ સમજાય એવી વાત છે. દર્શન મોહના પ્રકરણને યથાર્થ પ્રકારે સમજીએ તો સમજાયું છે કે જીવ સેકન્ડે સેકન્ડે, ઉદયે ઉદયે, ક્ષણે ક્ષણે કેવી રીતે દર્શન મોહમાં લપટાય છે એ સમજાયેલું વાત છે. સુરેન્દ્ર ભગવાનની વાણી મળેલી, એમના એક પત્ની હતા એ પણ સમ્યક દ્રષ્ટિ હતા. ત્રણ રાણી હતી એમાંથી એક રાણી સમ્યક દ્રષ્ટિ હતી. અને બેનશ્રીને ત્યાં પણ એમના મિત્ર હતા એ પણ સમ્યક દ્રષ્ટિ હતા. એમનો પણ એમને સંગ હતો. ભગવાનની વાણી તો સમોસરણમાં જાય ત્યારે જ સાંભળવા મળે, પણ સમોસરણની બહાર પણ એમને સંગ હતો. ત્યાં તો ઘણા સમ્યક દ્રષ્ટિ હોય છે ને ત્યાં તો, એટલે સંઘ તો હતો એમને સારો. અને સંઘ સારો હતો એ ક્યારે કહેવાય છે કે એમને અધ્યાત્મની રુચિ બહુ હતી, ત્યાં બહુ રુચિ હતી અધ્યાત્મની. પણ પાંચમા પહેલા આયુષ પૂરું કરીને અહીંયા આવી ગયા, રુચિ ત્યાં ઘણી હતી. અધ્યાત્મ તત્વની રુચિ ખૂબ હતી. પુરુષાર્થ ઉપર એટલી વાર ત્યાં દેશના મળ્યા પછી પુરુષાર્થ ઉપર આધારિત છે કાળનો પરિમાણ.
દેશને
સંસ્કાર પીડો ન છૂટે. દેશના લબ્ધિમાં જો સંસ્કાર પડી ગયો, દેશનાનો યોગ એટલે પ્રત્યક્ષ સાંભળવાનો યોગ, એમાં સંસ્કાર પડે પણ ખરો ને સંસ્કાર ન પણ પડે, પડે એ પામી જાય. ન પડે એ સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે. એક વારે મળે ને અનંત વારે સત્પુરુષ એને મળે, એક વારે સમોસરણમાં જાય ને અનંત વારે સમોસરણમાં
જાય.
સંસ્કાર પડે તો સંસ્કાર પડેલો હોય એને, સંસ્કાર પડ્યો હોય ને એને બાકી નો થાય. હા, એને શાસ્ત્ર નિમિત્ત પડે, એને જીન પ્રતિમા નિમિત્ત પડે. કેમ કે બે સજીવન મૂર્તિ નથી, બે સંસ્કાર નિમિત્ત પડે. કેમ કે એમનું જે સ્વસંવેદન છે મૂર્તિમાં, જે મુદ્રાની અંદર જે સ્વસંવેદન ભાવ છે, અને મુદ્રાની અંદર જે અંતર્મુખ ચેષ્ટા છે, અંતર્મુખતાની જે ચેષ્ટા છે, એ સંસ્કારની સાથે સંધિ મારે ત્યારે થાય છે. બાકી તો બધાને જય નારાયણ જ હોય છે, બીજી ગમે ત્યાં એમ ચાલતું, ઓગે ઓગે દર્શન થતા હોય છે. પણ સંસ્કારી જીવને નિમિત્ત થાય છે એ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. એટલે એની સ્થાપના અનાદિથી લીધી છે, અને એની સ્થાપનાના નિષેધને સર્વોત્કૃષ્ટ અપરાધ લીધો છે. સર્વોત્કૃષ્ટ અપરાધ છે, એથી મોટો અપરાધ કોઈ નથી. સંસ્કાર પડવામાં રસ છે અથવા અપૂર્વતા લાગવી એમ કે છે, બેનશ્રીના શબ્દોમાં આ વાત આવે, અપૂર્વતા પાસવી જોઈએ, અપૂર્વતા લાગવી જોઈએ. એટલે એની મહિમા આવવી જોઈએ, એટલો રસ જાગૃત થવો જોઈએ, એ રુચિ જાગૃત થવી જોઈએ. એટલું હિતનું કારણ છે પણ કોઈ અનંત હિતનું અપૂર્વ કારણ છે એવું એને સમજની અંદર એ વાત બરાબર આવે તો મહિમા આવે, તો સંસ્કાર પડે. અપૂર્વ જિજ્ઞાસા જાગે તો પણ સંસ્કાર પડે.
દેશ નો અમરી કહેવાય જે દર્દ
ફેરફાર દ્રવ્ય ની યોગ્યતા નો છે. એ ફેરફાર દ્રવ્ય ની યોગ્યતા નો છે. એવો જ પ્રશ્ન, એક બીજો પ્રશ્ન પૂછો એટલે તમને ઉત્તર સમજાય જશે કે એક જીવને સમ્યક દર્શન થયા પછી ચ્યુત થઈ ગયો, તો એ જીવ પાછો અર્ધ પુદ્ગલ પરાવર્તન મેક્સિમમ લિમિટ મિનિમમ ગમે ત્યારે અંતર્મૂર્તમાં પાછો ફરીને આવી જાય, તો જગન્યમાં જગન્ય કાળી છે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ને અર્ધ પુદ્ગલ પરાવર્તન, તો એ દ્રવ્યમાં શું ફેર પડ્યો? મિથ્યાત્વી તો જેવા બીજા મિથ્યાત્વી છે એવો જ મિથ્યાત્વી થઈ ગયો છે, ફેર પડ્યો છે એના દ્રવ્યમાં, દ્રવ્યની યોગ્યતા બદલાઈ ગઈ છે. એટલા માટે રાજમુલજીએ એક એવી વાત લખી છે કે જ્યારે આત્મા સમ્યક્ત્વને પામે છે ત્યારે એનું દ્રવ્ય જ શુદ્ધત્વ રૂપે પરિણમે છે. શું કહે છે? ખરેખર તો પર્યાયમાં શુદ્ધતા થઈ છે, તો પણ એમ એમણે શબ્દ એવો વાપર્યો છે કે સમ્યક દ્રષ્ટિને પૂર્વકર્મના ઉદયરૂપ, પૂર્વકર્મના ઉદયરૂપ સંયોગ છે, એટલે કે મિથ્યા દ્રષ્ટિપણામાં બાંધેલા કર્મના ઉદય છે. એટલે જે રાગનો રસ રાગ થાય છે ત્યારે જે રાગનો રસ મિથ્યા દ્રષ્ટિને આવે એવો રાગનો રસ ઉત્પન્ન થવાનું મૂળ તો કપાઈ ગયું છે, આવે જ નહીં. મિથ્યા દ્રષ્ટિને તો પ્રકૃતિ વળ ખાઈ જાય અંદરથી, અને હા ઉપર ઉપરથી આવે, જેમ છોકરાને ખોટો ખોટો ગુસ્સો દેખીને બીવડાવે ને, જો આંખ કાઢીને ખોટે ખોટી આંખ કાઢે બીવડાવવા માટે, તો આંખ કાઢનારને ખબર છે કે આ તો બાળકને બીવડાવું, સાચો ગુસ્સો નથી હોતો એને. હા, એમ કોઈને રાજી રાખવા કોઈ ખોટું હસે છે, હસે છે કે નથી હસતા? અરે એમ એને ખબર છે કે આ જ ખોટે ખોટું ઉપર ઉપરથી કરવાનું છે, આમાં કાંઈ કરવાનું છે ને થઈ જાય છે, આમાં કઈ કરવા જેવું છે નહીં, બહુ ઉપર છલ્લું હોય છે, એનો રાગ નથી હોતો એ બંધાતો નથી, રસ નથી હોતો એ બંધાતો નથી. હા, એ પેલા તો થઈ ગયા ને આદિનાથ ભગવાન થી સમોસરણ તો ચાલુ છે, સમયસર તો 2000 વર્ષ છે. ભગવાન પછી ત્રણ કેવડી થયા, ચોથા આરામાં જેનો જન્મ હતો એવા ત્રણ કેવડી થયા, એમાં જંબુ સ્વામી થયા, ગૌતમ સ્વામી થયા અને સુધર્મ સ્વામી થયા, ત્રણ કેવળી થયા, પછી કોઈ કેવળી ન થયા. પછી બધા આચાર્યો રહ્યા, એ આચાર્યો બધા મુખ પાઠે જ જ્ઞાન આપતા હતા, બધાને સ્મૃતિ ઘણી રહેતી હતી, એટલે કોઈને ગ્રંથ લખવાનો કે સમજાવવાનો કે જરૂર નહોતો, મુખ પાઠેથી જ જ્ઞાનની પરંપરા ચાલુ રહેતી હતી. પછી ધર્ષેનાચાર્યને પહેલું વહેલું સ્વપ્ન આવે કે આ હવે પરંપરા ટકી શકે એવી પરિસ્થિતિ કાળની દેખાતી હતી, જીવો જ બધા હિન પુરુષાર્થી હિન સત્વી થાય છે, એટલે આ પુસ્તકારૂઢ જ્ઞાન થાય તો સારું, એટલે પોતાને જે ઉપલબ્ધ જ્ઞાન હતું એ પુસ્તકારૂઢ કરવા માટે એમણે તો મુખ પાઠે જ આપ્યું છે, પુષ્પદૂત મા મળીને પોતે મુખ પાઠે આપ્યું છે, પોતે શાસ્ત્ર જે નથી લીધા પણ ષટ્ખંડાગમની રચના કરી છે, ત્યાર પછી એના ઉપરની જે ટીકા થઈ અને ધવળ થઈ ધવળ શાસ્ત્રો, એ ત્યાર પછીની વાત છે, મૂળ શાસ્ત્ર છે એ ષટ્ખંડ આગમ છે, અને ધવળ છે તો એની ટીકાઓ છે, ત્યાર પછી સમય સાર્થી છે. એનું કારણ એ છે કે ષટ્ખંડ આગમ છે એ કર્ણનું યુગના ગ્રંથો છે, અને કુનકુંદાચાર્ય અધ્યાત્મનો વિષય હાથમાં લીધો, ત્યારે કર્ણાનુયોગ નું જ્ઞાન છે એ તો બંધ ના સ્વરૂપ નું જ્ઞાન, બંધ ની સ્થિતિ નું જ્ઞાન, બંધ ના ઉદય નું જ્ઞાન. એ કે બંધ નું સ્વરૂપ વિચારવાથી કઈ મુક્તિ નો થાય કે આત્મજ્ઞાન નો થાય, બંધ નું જ્ઞાન થાય. આત્માનું જ્ઞાન કરવા માટે તો એને આત્માનો જ વિષય, અધ્યાત્મ નો વિષય લેવો પડે. આત્મા એમણે એ વિષય ઉપાડ્યો. એમણે જોયું કે કર્ણાનું જ્ઞાન કેટલાક વર્ષો પસાર થયેલા, એમાં જોયું કે કર્ણાનું યુગના શાસ્ત્રો ઉપલબ્ધ છે, કર્ણાનું યુગની સમાજની અંદર જાણકારી છે, મુનિઓને જ્ઞાનીઓને સમાજમાં લોકોને વિદ્વાનોને, પણ અધ્યાત્મનો વિષય તો લોપ થઈ જશે. એમણે એ સમયની જરૂરિયાત દેખાણી છે, એટલે એમણે અધ્યાત્મ શાસ્ત્રોની રચના કરી છે. એ કુદરતી એવો મેળો છે, શાસન ટકવાનું હોય ત્યારે સમાજની અંદર જે બાબતની ખામી હોય એની પૂર્તિ કરનાર કોઈ મહાપુરુષને એનો ઉદય થાય. જો શાસન ટકવાનું હોય તો ભગવાનનું શાસન ટકવાનું છે પંચમારાના છેડા સુધી, તો આવો નિકૃષ્ટ કાળ છે તો ગુરુદેવ જેવાનો ઉદય થયો, નહીંતર આવા મહાપુરુષનો આ કાળે ઉદય જ ન હોય. કે છે ને, વખાના મારા આવી પડ્યા છે. પેલા તો બાન છે, 91મી જન્મ જયંતિ જે એપ્રિલ માં હતી ને ત્યારે પેલું એનું બાન છૂટ્યું, ઇમ્પોર્ટ ઉપર બાન હતું. અમારો ખ્યાલ ગયો હતો વર્ષ 1.5 વર્ષ પહેલા, એટલે અમે થોડો વિચાર કર્યો હતો. પણ એ વખતે જો ચોરી છુપીથી લાવો તો લગભગ 1.5-2 લાખ રૂપિયા કોસ્ટ થતી હતી. તો ટ્રસ્ટમાં એવી કોઈ મૂડી અત્યાર સુધી નહોતી, કોઈ કોઈને ખબર ન હોય, પણ 7-8 લાખ રૂપિયાની બેલેન્સ રહેતી હતી. એમાં કોઈ 1.5-2 લાખ રૂપિયા જલ્દી ટ્રસ્ટમાં ખર્ચે નહીં, અને બહુ ખર્ચે એવા વ્યવસ્થાપકો અત્યાર સુધીની પરંપરામાં રહ્યા નથી ગુરુદેવના પહેલામાં, એટલે અમુક સાધનો નહીં વસવાનું. થોડું એવું ભાઈ કુદરતી એવું ભાઈ ના, પછી જયારે બાન ખુલ્યું ને ત્યારે અમે કોસ્ટ મગાવ્યું તો 1.25 લાખ, 1,40,000 તો ત્યારે પણ થતા હતા. કેમેરા સાથે લાવવા પડતો હતો.
સૌથી પહેલા રવિન્દ્ર ત્યારથી
જ ખ્યાલ ગયો હતો, રવિન્દ્ર વાત કરે ત્યારથી જ ખ્યાલ ગયો હતો. અને જેને ત્યાં મુંબઈમાં કોઈ કોઈ શ્રીમંત માણસોને ત્યાં હતી ને ત્યાં તપાસ કરાવડાવી હતી, તો આખો સેટ વસાવીએ કેમેરા સાથે, તો વિડીયો VCR કેમેરો અને TV ત્રણે થઈને આખા સેટના લગભગ 1,25,000-40,000 જેવું કોસ્ટ હતી તે. એટલે એ વખતે અમે સોનગઢમાં તો પૈસા નહોતા, પણ અમારા કુંકુંદ કાંતિ સુરક્ષામાં પૈસા હતા. માન ઉઠ્યું ત્યારે એ અરસામાં જ અમારી મિટિંગ હતી, એટલે 1 તારીખ એપ્રિલની 1 એ રેડબુક બહાર પડે છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટની રેડબુક, એમાં બધું આવી જાય છે ગેઝેટ ટ્રેડ પહેલા બુકમાં. પછી વાત કરી ભાવુભાઈ ને, વાન ખુલી ગયું છે ને આપણે પછી એક વખત 1.5-2 લાખ રૂપિયા જે લાગતો હોય આપણે વિડીયો મગાવીને ગુરુદેવની વિડીયો લેવાની, તૈયારી કોઈની નહોતી, માનસિક તૈયારી પૈસા ખર્ચવાની કાર્યકર્તાઓમાં પહેલેથી, એટલે એ ચૂકાઈ જવાનું. પછી ગુરુદેવ નૈરોબી ગયા, ત્યારે અહીંથી તાર કરેલા છે અમે નૈરોબી મંડળ ઉપર, કે વિડીયો ત્યાં લેવડાવી લીધો, ત્યાં વિડીયોનું સાધન છે, એટલે ત્યાં ચાલુ થયું. તો 19 પ્રવચનો લીધા, તો 19 લીધા, એટલું મોડું શરૂ થયું કે 19 પ્રવચનો ટોટલ આવ્યા છે વિડીયોમાં. અને એમાંય તે લોકોએ ધંધાદારી પ્રોફેશનલ માણસને લાવવાના બદલે કેટલાક પ્રવચનો ઘરનો કેમેરો હતો એને જ લેવા મીડ્યા, એટલે થોડાક બહુ સારા નથી આવ્યા રિઝલ્ટ.
અવાજ અવાજ બધો બહુ દબાઈ ગયો
એ છે, અને પટ્ટા પડે છે,
પટ્ટા પડે છે, અવાજ એ બહુ સ્પષ્ટ.
હીરાલાલજી ગયા હતા, એની વાત કરી હતી કે ત્યાં તેને વિડીયો લેવડાવવાનું કરવું, ભૂલી ન જાય એટલે અહીંથી તાર કર્યો હતો.
સારા
4-5 સારા છે, 5-1 સારા છે. તેર બરાબર નથી. આપણે બધી કોપી કરાવી લીધી છે, આપણે બધી અત્યારે 1919 મિલતા સુધી કોપી કરાવી છે. આપણે તો કરીશ, પ્રેમભાઈ ને ખબર છે. બધા આવી ગયા, પૂછી લેજો. પત્તા સુધી બધી કરાવી લીધી છે. તો એ સારા હશે, એટલાની જ કરાવી હશે. વાત થઈ હતી ત્યારે એમ થયું કે આપણે બધી કરાવી લેવી છે. એટલે તો અહીંયા આપણે વિડીયો સેટ વસાવી લીધો સોનગઢમાં. રેગ્યુલર તો હજી શું છે કે માતાજીની રજા નથી એટલી બધી રોજ લેવાની, ક્યારેક લે છે. ઠીક તૈયારી રાખી છે. આમ તો તમારે અગાઉ ખૂબ સજેશનો આવ્યા છે આ વિષયમાં, એટલા બધા ઢગલાબંધ સજેશનો આવ્યા છે કે એ વાત નવી નથી. પણ ત્યાં જેટલી શક્યતા છે એટલું તો આ ભાવના તો ત્યાં વાળાની હોય જ ને, કે શક્યતા છે એટલું ત્યાં બધું ચાલુ રાખે છે. પણ જે વસ્તુ છે એ મર્યાદાની અંદર થતી હોય એટલી થાય, મર્યાદા છોડીને તો કાંઈ વસ્તુ થાય. એટલે ઈ નથી ઉપજાવતું પુસ્તક, શબ્દો છે ઈ જ્ઞાન ની પર્યાય ને ઉપજાવતી નથી. અને જ્ઞાન એ પુસ્તકને જોવા ત્યાં સુધી જાતું નથી, અને છતાં પુસ્તક પુસ્તક મારે છે, જ્ઞાન જ્ઞાન મારે છે, પ્રતિબિંબ પડે છે. જ્ઞાનની શક્તિથી ઉપજાવે છે એ જ્ઞાનને. ઉપજાવ્યું કોણે? કે જ્ઞાને, જ્ઞાન પોતા થકી ઉપજ્યું છે, પોતાના સામર્થ્ય ઉપજ્યું છે, પોતાની શક્તિથી ઉપજ્યું છે. એ વાત લેવી છે. એટલે નિમિત્ત ત્યારે જ નિમિત્ત ઉપરથી લક્ષ ઉઠે. જો એને કારણે પ્રતિબિંબ પડે છે, એને કારણે પ્રતિબિંબ પડે છે એમ વજન લેવા જાય તો એને એને નિમિત્ત ઉપરનું જે વજન ઉઠાવવું છે નિમિત્તનો આશ્રય અનાદિથી છે. એટલો બધો આશ્રયનો દ્રઢ અભ્યાસ છે કે એકવાર એને આશ્રય ઉઠાવવા માટે પણ કોઈ અપૂર્વ તાકાત લાગવી પડશે અંદરથી. હવે એના બદલે એ વળે વૈગ્વર્ય, હજી સમજણના કાળમાં જ એના ઉપર વૈગ્વર્ય, તો એનો આશ્રય ઉઠવાનો પ્રસંગ ક્યારે આવે? જીવ જ્ઞાતા પણ છે અને જ્ઞેય પણ છે. જયારે અજીવ એકલું જ્ઞેય છે, જ્ઞાતા નથી. અમદાવાદમાં સવારે સમયસાર મોક્ષ અધિકાર શરૂ કર્યો હતો, 294 મી ગાથામાં ભેદ વિજ્ઞાનનું સ્વરૂપ નિરૂપણ છે. પણ એ આખા આખી ગાથા નહોતી પૂરી થઈ, પડતી પડતી વંચાણી 10 દિવસ થઈ ગયા. અને રાત્રે 11 દિવસ વાંચ્યું હતું, 11મો દિવસ સવારે ત્યાં નવા વાંચનકાર બેસાડ્યા એને વંચાયું હતું. મેં 10 દિવસ સવારે વાંચ્યું હતું, 11 દિવસ રાત્રે 11 દિવસ વાંચ્યું. એમાં 5 દિવસ લીધું હતું વચનામૃત લીધા હતા, 5 દિવસ અનુભવ પ્રકાશમાંથી દેવનો અધિકાર લીધો હતો, કેમકે ત્યાં ભગવાનની સ્થાપના થઈ એ નિમિત્તે આપણા મુમુક્ષુઓ અને દિગંબર સંપ્રદાયના લોકો અને ખોટી ગેરસમજણ હતી, દિગંબરો આવતા હતા, એ ગેરસમજણ વાળા પણ દિગંબરો આવતા હતા, આપણા મુમુક્ષુઓ તો નહોતા આવતા. પણ એક વાત સ્પષ્ટ થાય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ પહોંચે કે ભાઈ આની અંદર શું મહત્વ છે આ વિષય. અને આની અંદર અધ્યાત્મ શું છે, આની અંદર જીવોને લાભનો શું, આ માટે વિતરાગ મુદ્રાની સ્થાપના, નામ ગમે તે હોય. પહેલા તો લાંછનનો આ ગોગાની અંદર કેટલી પ્રતિમા છે જેને કોઈ લાંછન નથી. એ તો અમુક કાળથી એની પરંપરા લાંછનની શરૂ થઈ છે કે નામ લખવાની કે પ્રશસ્તિ લખવાની. પ્રશસ્તિ નથી તો અમુક કાળથી જે પરંપરા શરૂ થઈ છે. પહેલા તો જૂના કાળમાં એ હતું જ નહીં કાંઈ, તેમાં અકૃત્રિમ પ્રતિમાને કાંઈ નથી, પ્રશસ્તિ કે લાંછન કે નામ કાંઈ નથી. નામ કે બે નામ એની સાથે કાંઈ, નામ કે વગર નામની સાથે કોઈ મતલબ નથી. મતલબ સ્થાપનાથી છે અને સ્થાપનામાં વિતરાગ મુદ્રાથી છે. એ વિતરાગ મુદ્રાનો આશય શું છે, એમાં પરમાર્થ ક્યાં સમાયેલો છે, જીવને ક્યાં પરમાર્થનું કારણ છે, આ વિશે દીપચંદજીએ દેવ અધિકારમાં બહુ સરસ બોલ્યું છે. દેવ અધિકાર 3 દિવસે વાંચ્યો હતો, એ પ્રકરણ પૂરું થઈ ગયું. પછી 3 દિવસ શ્રીમદ રાજચંદ્રજીમાં 609 નંબરનો પત્ર છે એ લીધો હતો. સત્સંગ, સત્સંગ સફળ થવાના કારણો, અફળ થવાના કારણો, સત્સંગની દુર્લભતા એ વગેરે વિષય એમાં છે. એ પત્ર પણ મોટો છે પણ પૂરો નહોતો થયો, એ અધૂરો લીધો હતો. 3 દિવસમાં એ પત્ર પૂરો થાય એમ ક્યાંય છે. આના વ્યય નો સમય છે, મિથ્યાત્વ ના એ વ્યય નો સમય છે કે જે સમય ના ઉત્પાદ નો સમય છે. એટલે તો એમ કહે છે આ મોક્ષ અધિકારમાં કે આત્માનું લક્ષણ ચૈતન્ય. તો ચૈતન્ય લક્ષણને સમજાવવા પહેલા પર્યાય તત્વ હાથમાં લીધું કે આ ચૈતન્યનું લક્ષણ જે જે પર્યાયમાં વ્યાપીને જે પર્યાયને ગ્રહે છે તે જ ચૈતન્ય લક્ષણ, તે તે પર્યાયમાંથી પર્યાય નિવર્તવા પહેલા, નિવર્તવા પહેલા અન્ય પર્યાયને ગ્રહીને પૂર્વ પર્યાયથી નિવર્તે છે. બરોબર એમ લીધું ચૈતન્ય લક્ષણને ધ્રુવ લઈ લીધું, અન્ય પર્યાયને ગ્રહીને એ નિવર્તે છે પૂર્વ પર્યાયથી. પર્યાયમાં છે લક્ષણ પણ પૂર્વ પર્યાય તો વ્યય, પર્યાય તો વ્યય થાય છે તો લક્ષણ વ્યય થયું તો કે નહીં. લક્ષણ, લક્ષણ તો અન્ય પર્યાયને ગ્રહીને પૂર્વ પર્યાયથી વ્યય થયું છે એવી શૈલી લીધી છે મોક્ષ અધિકાર. બીજું કે ત્યાં જીન પ્રતિમાનું વિરાધના કરવાનો તો ત્યાં ભાવે નથી ને અભિપ્રાય નથી. પ્રતિમાની પૂજ્યતા અભિપ્રાયમાં ને ભાવમાં અકબંધ રહે છે. અને જે બૌદ્ધોનો વિકાસ થતો હતો, બૌદ્ધ જે આખો જૈન ધર્મનો બહારથી આખો નાશ કરવા માટે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એનો સામનો કરવાનો ત્યાં અભિપ્રાય હતો. અને એટલા માટે એમણે પ્રાસંગિક માયાચારી કરી છે. છે માયાચાર, પ્રાસંગિક માયાચારી છે એ, મિથ્યાત્વ સહિતની માયાચારી નથી. તો ચારિત્ર ભાવની અંદર ક્રોધ પણ સંભવે છે, માન પણ સંભવે છે, માયા પણ સંભવે છે, લોભ પણ સંભવે છે. ચારિત્ર ભાવની અંદર ચારિત્રના વિભિન્ન કષાયની પ્રકૃતિનો ઉદ્ભવ હોઈ શકે છે. શાસન નો એવો વિકલ્પ ન આવે, શાસન નો વિકલ્પ એટલો ન આવે. શાસ્ત્ર રચે, શાસ્ત્રમાં અસતને ઉઠાપે, સતને સ્થાપે, એ બધું કરે, પણ અહીં સુધીની પ્રવૃત્તિ ન થાય કે અન્ય મતમાં જઈને ભણવા બેસે, વેશ ધારણ કરે, એવું કઈ. બીજા એટલે કોણ? ન લગાડતા વાળા ને એને એમ થાય કે આવું ન કરે તો સારું, આથી વધારે કઈ. જે નથી કરવા યોગ્ય, જે પરંપરા આગળ વધીને બીજો દોષ પકડશે એને અપૂજનિક નો સવાલ નથી થતો, અપૂજનિક નો સવાલ ઉભો નથી થતો.
એમ એમ કે અમારે દર્શન કરવા કે નહીં?
હા, કરવા કરવા, સીધી વાત.
કેસર અને ચંદન લગાડતા હોય બીજા, તો એવું માનતા હોય તો એ વખતે જેને પોતાના ભાવમાં એમ છે કે આ ન હોવું જોઈએ, એને દર્શન કરવા કે નહીં?
ખરી વાત એ છે કે મુદ્રા બગાડે છે કે નહીં, આ સવાલ છે.
બરાબર,
જો ચક્ષુ લગાડે તો દર્શન ન કરવા, મુગટ લગાડે તો દર્શન ન કરવા, શું કોઈ કાને કુંડલ લગાડે તો દર્શન ન કરવા, આ ત્રણ ફેરફાર શ્વેતાંબરે કર્યા છે. કાને કુંડલ લગાડે છે, માથે મુગટ પહેરાવે છે, અને આંખે ચક્ષુ લગાડે છે તો દર્શન ન કરવા. બાકી કોઈ પગે કે હાથે ટીલા ટપકા કરે કે હાથે કે પગે ફૂલ મૂકે તો એથી કઈ દર્શનનો બીજો, મુદ્રામાં દર્શનનો બીજો ફેર નથી પડતો. કઈ એટલો નકાર આવે કે આવું આ ન કરે તો સારું, નહીતર આમાંથી વિકૃતિ વધી જશે અને આગળ વધીને આ લોકો પાછા શ્વેતાંબર થઈ જશે. આ બધા ભાઈઓ પેલા જતા હતા શરૂ શરૂમાં, હવે જતા બંધ થઈ ગયા છે. તો હવે એ લોકોને ખ્યાલ આવી જાય છે કે આમાં કેટલો બધો ફેર છે, કેમ કે એ જાતનો દ્રષ્ટિકોણ પેલા નહોતો. પોતાના કુલ ધર્મ ને અનુસાર જતા હતા, અહીંયા આવ્યા ત્યારે હજી જવાનું ચાલુ રાખ્યું હતું અમુક સમય પછી, પણ જયારે ભાવને સમજમાં આવી ગયા. કોઈ દિવસ કીધું નથી કે તમે નહીં જતા, આપણે નથી કીધું કે તમે નહીં જતા,
ઓટોમેટિક
ભાવ પોતાની સમજ થઈ જાય.
વજ્ર જેવો અગ્નિ છે, સમ્યક ને લઈ આવે છે, થોડું ઘણું નથી એમાં. બરાબર, અંતર સંશોધન પૂર્વક, અંતર અવલોકન પૂર્વક, બરાબર જ્ઞાનના પર્યાયોમાંથી જ્ઞાનની સ્વભાવનો આધાર લઈને નિર્ણય કર્યો છે. અને એ નિર્ણયના સંસ્કાર એટલા ઊંડા છે કે ફરીને એ સંસ્કાર પછી પાડવા પડતા નથી, ને એ સંસ્કાર કદી જતા નથી. ઉમટાના એ સંસ્કાર આગળ વધીને એમાંથી સમ્યક દર્શનનો અંકુર ફૂટે છે, અને એ વટવૃક્ષ થઈને મોક્ષ નું ફળ આપે છે. એ સંસ્કાર આટલું એ પાંગરે છે. સંસ્કાર ભૂસાતા તો નથી, પણ સંસ્કાર નિયમથી પાંગરે જ છે. આમ છે, અસ્તિત્વ પકડાવવું જોઈએ, અસ્તિત્વ પકડાવવું એમાં.
ઓગ સંજ્ઞા
ભાષ્યું હોય તો ઓગ સંજ્ઞા ભાષ્યું હોય. એની ભાષું જ નથી.
આપણા
વિચાર કર્યો, હા બરાબર છે, આમ બરાબર છે, આમ બરાબર છે, તમે કેવી બધી વાત હતી, પણ ખરેખર અંદર અસ્તિત્વ ભાષું નથી. તો યોગ સંજ્ઞા એ ભાષું છે, એનો અર્થ કે ભાષું નથી. ખરેખર ભાષું નથી એનું નામ વિચાર માત્ર છે, અસ્તિત્વ સંબંધીનો વિચાર માત્ર છે, ભાષું
નથી.
સીધી વાત છે, એમાં લાગે છે, આત્મા સુખ સ્વરૂપ લાગે છે, પૂરો જે ઓગ સંજ્ઞામાં લાગતો નથી, વિચારથી આ પાડે છે, આત્મામાં સુખ છે, ઉદગલમાં સુખ નથી, વાત તો નથી છે, પણ પાછો ઉદગલના અનુભવમાં એને સુખ લાગવા માંડે અને આત્મામાં સુખ લાગે, લાગુ તત્વને એના ભાવથી જાણવું, અર્થ એટલે એના ભાવથી જાણવું, નવે તત્વને તેના ભાવથી જાણવું, અર્થ છે તત્વાર્થ પ્રધાનમ સમ્યક દર્શન. તે ક્યારે બને છે? કે જયારે એમાં જીવ તત્વ આવી જાય છે, એમાં ભૂતાર્થ નો આશ્રય છે, જીવ તત્વને એના અર્થથી એટલે એના સ્વભાવ ભાવથી જાણે, એટલે બાકીના ભાવો તો બધા સ્થૂળ છે. એની પાસે એક સૂક્ષ્મથી સૂક્ષ્મ કોઈ સ્વભાવ છે, એ જીવ સ્વભાવ છે. ત્યારે જીવ સ્વભાવને જાણે છે ત્યારે બાકીના નવે તત્વનું પણ જાણવું એને સહજ માત્રમાં થાય છે. બધું નવે તત્વ જાણે જાય છે, નવેનું જ્ઞાન થાય છે. સદગુરુ વૈદ સુજાણ, ગુરુ આ વિનાશનું સત્ય નહીં, વિચાર ઔષધ જ્ઞાન. હું સંક્ષિપ્તમાં લીધો છું, જયારે અસ્તિત્વ ગ્રહણ કરવું છે વિચાર દશામાં છે, ત્યારે વિચાર દશાનો કાળ ચાલે છે, દૈની ઇન્દ્રિય વાત સમાઈ જાય છે. તો એ ખોલે નહીં તો એમ જેમ કે માણસ સામાન્ય વિચાર કરે તો એમ કે આપણે વિચાર તો કરીએ છીએ, આત્માનો વિચાર કરીએ છીએ, વાંચન કરીએ છીએ ત્યારે આત્માનો વિચાર કરીએ છીએ, વિચાર કરીએ છીએ મને કંઈક
આગળ.
અંતર્મુખી પુરુષાર્થ છે, સત્ય પુરુષાર્થ છે, આત્માના લક્ષ્ય પુરુષાર્થ થાય એટલો સત્ય પુરુષાર્થ. ત્યાં તો પદ છે ને, એટલે સંક્ષેપમાં વાત છે, અસ્તિત્વની વાત કરી છે, ખુલીને કરી છે, 220 ની વ્યાખ્યાન સારમાં બોલ છે, એમાં ખુલીને વાત કરી
છે.
પણ વિચાર હે
220
વ્યાખ્યાન સાર ભાગ એક, એનો 220 નો બોલ છે. પણ જેને વિચારનો આગ્રહ હોય, વિચારની પકડ હોય, વિચાર સિવાય પ્રયત્નનો પ્રકાર જેને જાણ્યો નથી, અને વિચાર એ જ પ્રયત્નનો પ્રકાર છે, અથવા વિચાર એ જ પ્રયત્ન છે એમ જેને માની લીધું છે, એને એમ થાય છે કે ઔષધ વિચાર ધ્યાન કીધું છે, જુઓ વિચારને ઔષધ કીધું છે, અને અમે તો વિચાર કરીએ છીએ એમ કરીને પકડ કરે છે, એવી રીતે પકડ કરવા માટે ચર્ચા થોડી ચાલી હતી. આ વિચારથી આગળ જવાની વાત છે, પણ વિચારને જ ઔષધ કીધું છે શ્રીમદજીએ, તો વિચારને ઔષધ કીધું છે એનું શું, એનું શું એ વિચાર વાત શું કામાં લખે છે? તો બીજી બીજી વાત લખી શકે ને, તો એ વાત એમના જ્ઞાનમાં તો છે, બે વાત એમના જ્ઞાનમાં છે, તો પદની અંદર પદરચનામાં તો સમાય, તો સમાવે ટૂંકામાં વિસ્તાર કરવાનો જ્યાં પ્રસંગ છે ત્યાં તો બધી વાત ખોલીને કરે જ છે. સ્વભાવને ભાવવો. આત્મા એટલે સ્વભાવ, આત્મા એટલે નિજ સ્વભાવ, એ આત્મા નિશ્ચય સ્વભાવ, કે આત્મા નિશ્ચય સ્વરૂપ, કે આત્મા એને ભાવવો, ભાવવો એનો વિકલ્પ કરવો એમ નહીં, એને ભાવવો, આત્માની ભાવના, તે ભાવનામાં આત્મ પ્રાપ્તિ થાય. પેલા નિર્ણય થાય છે. અસ્તિત્વ તો એવું છે કે ભેદ જ્ઞાન નો પ્રયોગ કરે એમાંથી એને અસ્તિત્વ નો નિર્ણય થાય છે અને નિગ્રાય છે, અને ત્યારથી એને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ખરેખર ઉપડે છે. ત્યારથી એને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના સ્વરૂપના આધારે, સ્વરૂપના લક્ષ્ય ઉપડે છે. એ પહેલા છે તે માત્ર ઉપસંજ્ઞા છે. જો તીવ્ર ભાવના હોય, એ પહેલામાં જો તીવ્ર ભાવના હોય તો ભેદ જ્ઞાન કરી શકે, નહીતર અહીંથી લેસન આપો કે ભેદ જ્ઞાન કરીને આવજો, અને આવે ત્યારે એમ કે શું થયું કે ભેદ જ્ઞાન તો કઈ થયું નથી, એના જેવું થાય. એક વાર એ પ્રયોગ કરી યાદ છે તમને? એ વિષયનો પ્રશ્ન ચર્ચા કરશું. કોઈ પ્રશ્ન જ ન લાવે, પ્રશ્ન ન લાવે ને સંભાળીએ નહીં એ વાત. ચાલ, આપણે એક અઠવાડિયા પહેલા નક્કી કર્યું હતું કે વિજ્ઞાનની ચર્ચા કરવી છે. બીજા બીજા પ્રશ્નો પૂછે, એ પ્રશ્નો પૂછવાનું ભૂલાઈ ગયું નથી. આજ જે વાત ઉપર વજન દેવાનું છે એ વાત તો ભૂલાઈ જાય છે, ને પછી આપણે એમ કહીએ કે કંઈ કામ થતું નથી, કારણ કે આગળ વધાતું નથી. પણ કેવી રીતે બધા જે વિધિ પકડવી છે, જે આ કાર્ય પદ્ધતિ જે પકડવી છે, એ કાર્ય પદ્ધતિમાં આવવાનું જ થતું નથી. તો કે ચાલો એ વાત કબૂલ કે આવવાનું થતું નથી, હવે શું કરવું, કેમ નથી આવવાનું થતું એની તપાસ કરો, કે ખરી ભાવના જીવને ઉત્પન્ન થઈ છે. આત્મા સંબંધીની ખરી ભાવના જીવને ઉત્પન્ન થઈ નથી, એ ભાવનાની અભાવ છે, એટલે કોઈ કામ ભંડાર થતું નથી. માણસ એમ કહે છે ને, ભાઈ કામ આદરો તો ખરા, કામ માનો તો ખરા, શરૂ તો કરો, પછી ભલે ધીમે ધીમે આગળ વધાય, પણ કામ જ શરૂ ન કરો તો કામ કેવી રીતે થાય? કામનું ભંડાર કેમ થતું નથી? કે જીવને ખરી સ્વરૂપની ભાવના નથી. તો સ્વરૂપની ભાવના નથી તો શું છે? એને ભૂગળની ભાવના છે, એને સંસારની ભાવના. આ બધું સંસારમાં બધું હરખું રહે, બધું લીલી વાળી રહે, બધું અનુકૂળ રહે, બધું હું ઈચ્છું એમ થાય, એક